એકતર શ્રુતિ સંવાદમાં સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક ઘણા રસપ્રદ લેખ પર વાત કરવાના છીએ. શીર્ષક છે સાર્ત્ર આજના સંદર્ભમાં, અને મૂળ સવાલ એ છે કે શું ઝાં પોલ સાર્ત્ર, 20મી સદીના એ મોટા ગજાના અસ્તિત્વવાદી વિચારક, આજે પણ એટલા જ રેલેવન્ટ છે? ખબર છે, એવી વાતો તો સંભળાય છે કે ભાઈ નવી પેઢી પર એમનો કોઈ ખાસ પ્રભાવ નથી રહ્યો, પણ આ લેખ ખાલી સાર્ત્ર પૂરતો સીમિત નથી. હો, સુરેશ જોશી આપણને આખા 20મી સદીના બદલાતા બૌદ્ધિક ને સાંસ્કૃતિક માહોલની એક સફર કરાવે છે. જેમ કે ફ્રાન્સમાં સાહિત્યનો ટેસ્ટ કેમ બદલાયો, પેલું બુદ્ધિજીવીઓનું શું થયું, એમની ભૂમિકા પર સવાલો કેમ ઉઠ્યા, અને હા, સૌથી ઇન્ટરેસ્ટિંગ તો જ્હોન મેનાર્ડ કેઇન્સ અને નોર્બર્ટ વાઇનર જેવા જે નવા વિચારકો આવ્યા, એમના વિચારો શું હતા અને એની અસર કેવી રહી. તો આ બૌદ્ધિક સફર માટે તૈયાર? ચાલો આપણે આ વિષયમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે જોશીના વિશ્લેષણમાંથી આજના જમાના માટે આપણને શું મળે છે.
ચોક્કસ, સુરેશ જોશીનો આ લેખ ખરેખર સાર્ત્રની ફિલોસોફી અને એમના વારસાનું એક રીતે પુનઃમૂલ્યાંકન કરે છે, અને એ પણ એવા સમયે લખાયો છે જ્યારે લાગતું હતું કે યુવાનો હવે સાર્ત્રથી, મતલબ કે દૂર જઈ રહ્યા છે. જોશીનો મુખ્ય તર્ક એ નથી કે સાર્ત્ર સાવ જ અપ્રસ્તુત થઈ ગયા. એમની દલીલ એવી છે કે ભલે એમનો સીધો પ્રભાવ ઘટ્યો હોય, પણ સાર્ત્રના જે વિચારો છે, જે એકદમ જીવંત માનવ અનુભવમાંથી, બદલાતા સંદર્ભોમાંથી આવ્યા હતા, એ વિચારવા માટે આજે પણ મહત્વના છે. પણ હા, એ વાત તો માનવી પડે કે બૌદ્ધિક અને સાહિત્યિક આબોહવા તો ઘણી બદલાઈ ગઈ છે.
લેખની શરૂઆત જ કેવી નાટકીય છે. જોશીજી એમના પેરિસ જતા એક ફ્રેન્ચ ભણાવતા મિત્રને પૂછે છે કે ભાઈ જરા જોઈ આવજો ને, ત્યાં નવી જનરેશન સાર્થ વિશે શું વિચારે છે. અને જવાબ શું મળ્યો કે ત્યાં તો કોઈને સાર્થમાં રસ જ નથી, એ તો ક્યારના ભૂલાઈ ગયા છે. આ સાંભળીને તો લાગે કે બસ સાર્થનો જમાનો ગયો.
હા, એક હિસ્સો ખરેખર ચોંકાવનારો તો છે જ, પણ જોશી તરત જ સાર્ત્રના પોતાના શબ્દો યાદ કરાવે છે. સાર્ત્રે પોતે જ કહેલું કે ભાઈ હું તો મારા સમયના લોકો માટે લખું છું, ભવિષ્યની પેઢીઓ માટે કોઈ શાશ્વત સત્ય આપવાનો મારો કોઈ ઈરાદો જ નથી. અને આ વાત એમની અસ્તિત્વવાદી ફિલોસોફી સાથે બંધ બેસતી પણ છે કે નહીં?
હા, બરાબર.
કે કોઈ પહેલેથી નક્કી સત્યો નથી હોતા. માનવ સંદર્ભ બદલાય એટલે મૂલ્યો, સમજ, બધું બદલાય. એટલે જ જોશી કહે છે કે સાર્ત્રની ફિલોસોફીનો જે પાયો છે કે માનવી પોતાની પસંદગીઓથી પોતાને બનાવે છે, એ પહેલેથી નક્કી નથી પણ શક્યતાઓથી ભરેલો છે. એ વિચાર તો આજે પણ મહત્વનો છે. આ સ્વતંત્રતા અને જવાબદારીનો સવાલ થોડો જ જતો રહેવાનો છે.
એ વાત તો સાચી, પણ તો પછી ફ્રાન્સમાં પેલો નમો મિજાજ કેવો હતો જેની જોશી વાત કરે છે? લેખમાં એમણે લખ્યું છે કે નવી પેઢીને સાહિત્યમાં બહુ ફિલોસોફી નહોતી જોઈતી, જાણે પેલા સિદ્ધાંતો ને ગંભીર વાતોથી કંટાળી ગયા હોય. પેલું એલેક્ઝાન્ડર દ્યુમાવાળું ઉદાહરણ તો કેવું મજાનું છે.
બિલકુલ, એ ઉદાહરણ ઘણું સૂચક છે. કોઈ વાચકે દ્યુમાની નવલકથાની નવી એડિશન વાંચીને કહ્યું, ઓહો હો હાશ, આખરે કોઈ એવો લેખક મળ્યો ખરો જે આપણને ઊંડાણમાં નથી ઢસડી જતો. આ સીધું દેખાડે છે કે પેલું પ્રતિબદ્ધ સાહિત્ય જેને કહેવાય, એની સામે એક રિએક્શન હતું.
એટલે કે એવું સાહિત્ય જેમાં પાત્રો સામાન્ય વાતચીતમાં પણ જાણે જીવન મરણના ભારેખમ ડાયલોગ બોલતા હોય, જેમ જોશી મજાકમાં કહે છે, પાણી પીતા પહેલા પણ ફિલોસોફી.
બરાબર, એ જ. જાણે દરેક પાત્ર 24 કલાક માનવનિયતિ અને સ્વતંત્રતાના બોજ નીચે જીવતું હોય. આ અતિ ગંભીરતાથી લોકો કદાચ થાકી ગયા. એટલે પછી થયું એવું કે લેખકો ફરી પાછા કથા, પાત્રાલેખન અને ખાસ તો જે ફોર્મ કહેવાય, રૂપરચના, એના પ્રયોગો તરફ વળ્યા. સાહિત્ય પાસેથી ફિલોસોફિકલ ઉપદેશને બદલે કલાનો અનુભવ વધારે અપેક્ષિત બન્યો.
તો આ બધી વાતના સંદર્ભમાં ચાલો પેલો અસ્તિત્વવાદનો મૂળ વિચાર ફરીથી સમજી લઈએ, જેમ જોશી રજૂ કરે છે.
જોશીના કહેવા પ્રમાણે અસ્તિત્વવાદ એટલે શું? તો કે જીવનનો જે પ્રત્યક્ષ અનુભવ છે, જે તત્ક્ષણનો અનુભવ છે, એના પર ભાર મૂકવો. કોઈ બહારથી લાદેલા સિદ્ધાંતો કે પછી બુદ્ધિથી બનાવેલા માળખાને બદલે વ્યક્તિ જે નિર્ણયો લે છે, એ પસંદગીની જે ક્ષણ છે અને એમાંથી જે સ્વતંત્રતા અને જવાબદારી જન્મે છે, એને કેન્દ્રમાં રાખે છે. માનવી બને છે એ પહેલેથી બનેલો નથી, એ પોતાના કર્મોથી, પસંદગીઓથી પોતાનું માનવ્ય ઘડે છે.
એટલે અર્થ શોધવા કરતાં અર્થ બનાવવાની વાત છે એમ કહી શકાય?
હા, ચોક્કસ એમ કહી શકાય. અર્થ કંઈ રેડીમેડ નથી મળતો, પણ માનવી પોતાની સ્વતંત્ર પસંદગીઓ દ્વારા એને રચે છે અને પછી એની જવાબદારી પણ લે છે.
હવે આ જ સમયમાં પેલા બુદ્ધિજીવીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠ્યા હતા. જોશી રૂમાનિયન ફિલોસોફર એમિલ સિયોરાનનો ઉલ્લેખ કરે છે, અને સિયોરાન તો બુદ્ધિજીવીઓ માટે બહુ આકરા શબ્દો વાપરે છે.
હા, સિયોરાનનો ઉલ્લેખ અગત્યનો છે, કેમ કે એ સમયના જે બૌદ્ધિક વર્તુળો હતા એમાં જે એક જાતની હતાશા અને આત્મશંકા હતી એને ઉજાગર કરે છે. સિયોરાન બુદ્ધિજીવીઓને શું કહે છે? અકાર્યક્ષમ સાંસ્કૃતિક નોંધણી કારકુનો, ક્લાર્ક જેવા. એ માને છે કે આ લોકો થાકેલા છે, નિરાશ છે, દ્વિધાગ્રસ્ત છે. મતલબ એક બાજુ ઉદારમતવાદ અને બીજી બાજુ ક્રાંતિની ઈચ્છા, એની વચ્ચે ફસાયેલા અને જાણે પોતાના જ વિનાશ તરફ ખેંચાતા હોય એવા બની ગયા છે.
બાપરે, આ તો બહુ જ આકરી પીકા કહેવાય. જોશી આની સાથે સહમત થાય છે ખરા?
જોશી સીધે સીધા સહમત નથી થતા, પણ એ નોંધ જરૂર લે છે કે એક સમય હતો જ્યારે સાર્ત્રની પેઢીના બુદ્ધિજીવીઓને કેવું માન મળતું હતું, જાણે યાતનામાં યુગના સાક્ષી અને માર્ગદર્શક. પણ પછી ધીમે ધીમે થયું એવું કે બુદ્ધિશાળી શબ્દ સાથે જ જાણે એક પ્રકારની નિષ્ક્રિયતા, કુંઠા અને જરૂર કરતાં વધુ આત્મસભાનતા જોડાઈ ગઈ. જાણે બુદ્ધિ પોતે જ સંસ્કૃતિની શક્તિને ખતમ કરી રહી હોય અને એક જાતનો વૈચારિક લકવો લઈ રહી હોય.
આ વૈચારિક લકવો અને મૂલ્યોના ઘટાડાની વાત આપણને પેલા માનવીનું અદૃશ્ય થવું અને અનુભવના વસ્તુકરણ એટલે કે થિંગિફિકેશનના મુદ્દા પર લઈ જાય છે. આન્દ્રે માલરોનું પેલું વાક્ય તો ખરેખર હચમચાવી નાખે એવું છે.
ખરેખર માલરોએ કહ્યું હતું કે નીચે તો ઈશ્વરના મૃત્યુની જાહેરાત કરી, હવે આપણો વારો છે માનવીના અદૃશ્ય થવાના સમાચાર આપવાનો. જોશી આ વિચારને આગળ લઈ જાય છે અને દોસ્તોયેવ્સ્કી, કાફકા, સાર્ત્ર અને પછી આલા રોબ ગ્રીએ જેવા લેખકોના દાખલા આપે છે.
કઈ રીતે આ લેખકો માનવીના મૂલ્યના ઘટાડાને બતાવે છે?
જેમ કે દોસ્તોયેવ્સ્કી માનવીને દરમાં ભરાઈ રહેનારા ઉંદર જેવા પ્રાણી તરીકે જુએ છે. કાફકા તો સીધો એને વંદો જ બનાવી દે છે. સાર્થ્ર એમના નાટક ધ ફ્લાઇઝમાં માણસને જંતુની કક્ષાએ મૂકી દે છે. અને રોબ ગ્રીએ તો એનાથી પણ આગળ જાય છે. એ મનુષ્યને માત્ર એક પદાર્થ, એક વસ્તુ તરીકે જુએ છે અને એના અનુભવનું પણ જાણે વસ્તુકરણ કરી નાખે છે. જાણે માણસનો ચહેરો, એની આગવી ઓળખ, એનું આંતરિક જગત બધું ભૂંસાઈ રહ્યું હોય અને ખાલી બહારની સપાટી વસ્તુ જેવી એ જ રહી જાય.
આ ચિત્ર તો ખરેખર ચિંતા ઉપજાવે એવું છે. અને જોશી આ માનવીય મૂલ્યના ઘટાડાને ક્યાંક ટેકનોલોજીની જે ઓમચળ ઝડપ છે એની સાથે પણ જોડે છે, બરાબર ને?
બિલકુલ. જોશી એ વાત પર ધ્યાન દોરે છે કે 19મી સદીની શરૂઆત સુધી માણસ માટે ગતિ એટલે શું? ઘોડાની ગતિ. પછી આવી રેલવે, મોટર, વિમાન અને જોતજોતામાં તો જંબોજેટ. સંદેશાવ્યવહાર, ઉત્પાદન, યુદ્ધ, દરેક ક્ષેત્રમાં ગતિ અને એનું પ્રમાણ, સ્કેલ એટલું બધું વધી ગયું. આ ગતિ અને એનાથી જે જટિલતા ઊભી થઈ એ એટલી જબરજસ્ત છે કે માણસ પોતે જ પાછળ રહી જાય, અટવાઈ જાય એવું લાગે.
અને આ જબરજસ્ત જટિલતાનો સામનો કરવા માટે આપણી જૂની વિચારવાની રીતો પૂરતી નથી એવું જોશીનું માનવું છે.
હા, એમનો ઇશારો એ તરફ જ છે. જે જૂના સ્થિર તર્ક પર આધારિત માળખા હતા એ કદાચ આ નવી સતત બદલાતી અને અત્યંત જટિલ વાસ્તવિકતાને સમજવા કે એને કાબૂમાં રાખવા માટે અપૂરતા સાબિત થઈ રહ્યા હતા. અને બરાબર આ જ પોઈન્ટ પર જોશી બે બહુ મહત્વના વિચારકો જ્હોન મેનાર્ડ કેન્સ અને નોર્બર્ટ વાઇનર્સને આપણી સામે લાવે છે.
કેન્સ અને વાઇનર,
હા,
બંને પોતપોતાના ફિલ્ડમાં તો ક્રાંતિકારી જ ગણાયા. જોશીના મતે એમનો એપ્રોચ આ જટિલતાનો સામનો કઈ રીતે કરે છે? ચલો પહેલા કેન્સની વાત કરીએ.
કેન્સનું ધ્યાન મુખ્યત્વે આર્થિક જટિલતા પર હતું, ખાસ કરીને એમના સમયની જે મહામંદી હતી અને બેરોજગારીની જે ભયંકર સમસ્યાઓ હતી એના પર. એમની જે જનરલ થિયરી છે એ પરંપરાગત અર્થશાસ્ત્રથી જુદી પડે છે. એ બચત અને મૂડીરોકાણ વચ્ચે કોઈ સ્થિર નહીં પણ ગતિશીલ સમતુલાની વાત કરે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ અર્થતંત્રને સમજવા માટે લિક્વિડ પ્રેફરન્સીસ એટલે કે રોકડ પસંદગી જેવા માનસિક પરિબળોને પણ ગણતરીમાં લે છે.
આ લિક્વિડ પ્રેફરન્સીસ જેવી વાત એ શું પરંપરાગત અર્થશાસ્ત્ર માટે નવી હતી?
હા, કારણ કે જૂનું અર્થશાસ્ત્ર મોટે ભાગે તાર્કિક નિર્ણયો અને બજાર બધું આપોઆપ સરખું કરી દેશે એના પર ભાર મૂકતું હતું. કેઇન્સે બતાવ્યું કે ના ભાઈ, લોકોનો ડર, એમની અપેક્ષાઓ, રોકડા પૈસા હાથ પર રાખવાની વૃત્તિ, આવા મનોવૈજ્ઞાનિક પરિબળો પણ આર્થિક નિર્ણયો અને આખા અર્થતંત્ર પર બહુ મોટી અસર કરી શકે છે. એમનો અભિગમ કોઈ સ્થિર નિયમ લાદવાનો નહોતો, પણ વાસ્તવિક, જટિલ અને સતત બદલાતી પરિસ્થિતિને સમજવાનો અને જરૂર પડે તો એમાં દખલ કરવાનો હતો.
અને નોર્બર્ટ વાઇનર, સાયબરનેટિક્સનો વિચાર તો એનાથી પણ વધારે વ્યાપક લાગે છે, એ શું છે ખરેખર?
નોર્બર્ટ વાઇનરને સાયબરનેટિક્સના પિતા કહેવાય છે. જોશી એમને શું કહે છે ખબર છે? આપણા જમાનાના બીજા કોલંબસ. કેમ? કારણ કે વાઇનરે જાણે એક નવો જ વૈચારિક ખંડ શોધી કાઢ્યો. અત્યાર સુધી પશ્ચિમની વિચારધારા મોટે ભાગે પેલા યુક્લિડના સ્થિર, સીધી લીટીવાળા ભૌમિતિક વિશ્વના મોડલ પર ચાલતી હતી. વાઇનરે આપણું ધ્યાન માનવ શરીર જેવા અતિશય જટિલ, પોતાની મેળે પોતાનું નિયંત્રણ કરતા, સેલ્ફ રેગ્યુલેટિંગ અને પોતાની મેળે શીખતા, સેલ્ફ લર્નિંગ તંત્રો તરફ દોર્યું.
એટલે કે એવા તંત્રો જે બહારના કંટ્રોલ વગર પોતાની જાતે જ કામ કરે અને શીખે.
બરાબર. આ જે સાયબરનેટિક દુનિયા છે એની ભાષા જુદી છે. એમાં પોઝિટિવ અને નેગેટિવ ફીડબેક, માહિતીનો પ્રવાહ, કોમ્યુનિકેશન અને કંટ્રોલ, પોતાની મેળે ગોઠવાતી વ્યવસ્થાઓ, સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ સિસ્ટમ્સ, આવી બધી વિભાવનાઓ મુખ્ય છે. અહીં કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલર નથી હોતો, પણ સિસ્ટમના જુદા જુદા ભાગો વચ્ચેના સંબંધો અને માહિતીના આદાનપ્રદાનથી સિસ્ટમ પોતે જ પોતાનું નિયમન કરે છે. જેમ આપણું શરીર ટેમ્પરેચર જાળવી રાખે છે ને, એ રીતે. આ કોઈ ગણિતના મોડેલ કરતાં વધારે જીવંત એક ફિઝિયોલોજિકલ મોડેલ છે.
કેઇન્સ અને વાઇનરના આ નવા જટિલતાને સ્વીકારતા વિચારોના સંદર્ભમાં આપણે પાછા સાર્ત્ર અને અસ્તિત્વવાદ પર જે આરોપો લાગ્યા હતા એને જોઈએ. જોશી એ ટીકાઓનો ઉલ્લેખ કઈ રીતે કરે છે?
હા, જોશી એ ટીકાઓને પણ નોંધે છે. અસ્તિત્વવાદ પર મુખ્ય આરોપ શું હતો? કે તે જાતને પંપાળ્યા કરે છે અને તે પ્રમાદી, એટલે કે આળસુ છે. ટીકાકારો એમ કહેતા હતા કે ભાઈ, આ ફિલોસોફી માણસને કહે છે કે જગતનો સામનો કરો, પણ કોઈ અર્થના આધાર વગર. પણ જગતને ઊંડાણથી સમજવાના જે પ્રયત્નો છે, વૈજ્ઞાનિક કે સામાજિક, એને જાણે પડતા મૂકી દે છે અને ખાલી વ્યક્તિગત મનોદશાઓમાં જ રચોપચો રહે છે.
એટલે કે એ વ્યક્તિગત અનુભવ પર વધારે ભાર આપે છે, પણ સમાજ કે સિસ્ટમના લેવલ પર કોઈ સોલ્યુશન નથી આપતો.
હા, ટીકાનો સૂર કંઈક એવો જ હતો કે ભાઈ, યુવાનો હોય જો વિદ્રોહ અને પોતાની જાતને વ્યક્ત કરવા તરફ વધુ ઢળેલા હોય એમને કદાચ આકર્ષી શકે, પણ આખા સમાજને દિશા આપવા માટે કે પછી રોજબરોજની વ્યવહારુ સમસ્યાઓ ઉકેલવા માટે એ પૂરતો નથી. અને પેલા બુદ્ધિજીવીઓ પરની ટીકા પણ આની સાથે જોડાયેલી છે કે એમની વધુ પડતી આત્મસભાનતા અને વૈચારિક મૂંઝવણ એમને નક્કર કામ કરતા રોકે છે. એક જાતનો એક્શનને બદલે ખાલી રિફ્લેક્શનનો લકવો.
આ આખી ચર્ચામાં અમુક વાક્યો અને વિચારો ખરેખર મનમાં રહી જાય એવા છે. જેમ કે પેલું હાશ ઊંડાણમાં નહીં ઢસડનારો લેખકવાળું કથન બદલાતા સાહિત્યિક ટેસ્ટને કેવો સરસ રીતે પકડી પાડે છે.
ચોક્કસ. અને બીજું, માલરોનું પેલું ગંભીર વાક્ય, નીચે ઈશ્વરના મૃત્યુની ઘોષણા કરી આપણે માનવીના અદૃશ્ય થવાના સમાચાર આપવાના રહ્યા, જે માનવીય મૂલ્ય સામે જે સંકટ ઊભું થયું છે એનો પડઘો પાડે છે. અને ત્રીજું, વાઇનરને બીજો કોલંબસ કહેવા, જેમણે સાયબરનેટિક્સના રૂપમાં એક નવું જ ફિઝિયોલોજિકલ વિશ્વ આપણી સામે મૂકી દીધું. આ બધા રૂપકો ખરેખર બહુ શક્તિશાળી છે.
તો આ બધી ચર્ચા, સાર્ત્રની ઘટતી અસર, સાહિત્યનો બદલાતો મિજાજ, બુદ્ધિજીવીઓની મૂંઝવણ અને પછી કેઇન્સ અને વાઇનર દ્વારા રજૂ થયેલા જટિલતાને સમજવાના નવા રસ્તા, આ બધાને જોડીને જોઈએ તો જોશીના વિશ્લેષણનો આજ માટે મુખ્ય સંદેશ શું ગણી શકાય? આપણે શું શીખી શકીએ આમાંથી?
મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ આપણે તારવી શકીએ. પહેલો, કે સાર્ત્ર જેવા વિચારકો ભલે આજે સીધા ટ્રેન્ડિંગ ના હોય, પણ એમણે જે મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા હતા, માનવીય સ્વતંત્રતા, પસંદગી, જવાબદારી, અર્થનું નિર્માણ, એ ક્યારેય સાવ અવપ્રસ્તુત નથી થવાના. સંદર્ભ બદલાય, પણ એ પ્રશ્નો નવા રૂપે આપણી સામે આવતા જ રહે છે. બીજો મુદ્દો, અને આ કદાચ સૌથી મહત્વનો છે, કે આપણો સમય, આપણો યુગ અત્યંત જટિલ છે આર્થિક, સામાજિક, ટેકનોલોજીકલ, પર્યાવરણીય દરેક લેવલ પર કોમ્પ્લેક્સિટી વધી છે. જોશી આપણને ચેતવે છે કે જૂની, સરળ, સીધી લીટીવાળી યુક્લિડિયન વિચાર પદ્ધતિઓ આ જટિલતાને સમજવા કે એનો ઉકેલ લાવવા માટે હવે પૂરતી નથી. કેઇન્સ અને ખાસ કરીને વાઇનર જેવા વિચારકો આપણને જટિલતાને એની ગતિશીલતામાં, એના આંતરસંબંધોમાં, એના ફીડબેક લૂપ્સમાં સમજવા માટેના નવા વૈચારિક ઓજારો આપે છે. અને ત્રીજો મુદ્દો જે આ બધામાંથી નીકળે છે તે એ કે કદાચ હવે પેલી મોટી, બધું સમજાવી દેતી વિચારધારાઓ, ગ્રાન્ડ આઇડિયોલોજીસ, પછી એ ધર્મ હોય કે કોઈ રાજકીયવાદ, જે એક સમયે જીવનના દરેક પાસા માટે માર્ગદર્શન આપવાનો દાવો કરતી હતી, એમનો પ્રભાવ ઘટી રહ્યો છે. એમનું સ્થાન કદાચ વધુ વ્યવહારુ, વધુ કાર્યદક્ષ, ઇફિશિયન્ટ, પરિસ્થિતિ મુજબ બદલાતા, કોન્ટેક્સ્ચ્યુઅલ અને ક્યારેક છૂટક પીસમીલ અભિગમો લઈ રહ્યા છે. હવે કદાચ સંપૂર્ણ શ્રદ્ધા કરતા કોઈ ચોક્કસ સમસ્યાના ઉકેલ માટેની કુશળતા, સમજ અને કાર્યપદ્ધતિ પર વધુ ભાર મુકાઈ રહ્યો છે.
ખરેખર સુરેશ જોશીના લેખ થકી આપણે 20મી સદીના બૌદ્ધિક ઇતિહાસની એક ઘણી રોમાંચક અને ઊંડી સફર કરી. સાર્ત્રના અસ્તિત્વના સવાલોથી શરૂ કરીને સમાજ અને ટેકનોલોજીની વધતી જતી જટિલતા અને તેને સમજવાના કેઇન્સ અને વાઇનરના નવા પ્રયાસો સુધી, આ બધા વિચારકો પોતપોતાની રીતે એ સમયની અને ઘણી રીતે આજની પણ જટિલતાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અને આ લેખ આપણને અંતે એ વિચારતા કરી મૂકે છે કે શું આપણે ખરેખર પેલા યુક્લિડના પરિચિત સ્થિર વિશ્વમાંથી માનસિક રીતે બહાર નીકળીને વાઇનરે જે ચીંધ્યું એ નવા, વધુ જટિલ, સતત બદલાતા, સ્વયં નિયંત્રિત વિશ્વને સમજવા અને તેમાં જીવવા માટે તૈયાર છીએ? શું આપણી વિચારવાની રીતો, આપણી સંસ્થાઓ, આપણી અપેક્ષાઓ એ આ નવી વાસ્તવિકતા સાથે તાલ મિલાવી શકે છે?
અને સૌ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, જો ખરેખર જેમ જોશી ઇશારો કરે છે મહાન સર્વગ્રાહી વિચારસરણીઓનો યુગ પૂરો થઈ રહ્યો હોય, તો આપણે આજના આ અતિ જટિલ, સતત બદલાતા વિશ્વમાં નૈતિક અને વૈચારિક દિશા કઈ રીતે શોધીશું? શું કેઇન્સ અને વાઇનર જેવી વ્યવહારુ, કાર્યદક્ષ અને અનુકૂલન સાધતી પદ્ધતિઓ પૂરતી છે, કે પછી આ નવા સાયબરનેટિક યુગમાં આપણને કોઈ નવા જ પ્રકારના માર્ગદર્શનની, કોઈ નવી ભૂમિકાની, કોઈક નવા અર્થની શોધ કરવાની જરૂર પડશે? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.